समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार में गाथा 345 थी 348 ये चार गाथाओ नो स्वाध्याय आपणे पूरो कर्यो छे। हवे ए गाथाओमां जे वात आवी ए ज अर्थनुं कळश रूप काव्य અમૃત ચંદ્રાચાર્ય ભગવાન કહે છે। કળશ 208 આત્માનમ પરિશુદ્ધમ ઇપ્સુ દીહી અતિવ્યાપ્તિમ પ્રપદ્ય અંધકૈ કાલ ઉપાધિ બલાત અશુદ્ધિમ અધિકામ તત્રાપી મત્વા પરૈ चैतन्यम क्षणिकम प्रकल्प पृथुकई शुद्ध ऋजुसूत्रे रतई आत्मा विज्जित एष आर वद अहो निहि सूत्र मुक्ति क्षिभि। कलश 208 एना अर्थमां अहीं कहे छे कि आत्माने समस्तपणे શુદ્ધ ઇચ્છનારા બીજા કોઈ અંધોએ એટલે કે બાલિશજનોએ વૃદ્ધોએ આત્માનમ પરિશુદ્ધમ ઇપ્સુભિહી પરૈ અંધકૈ એટલે આત્માને સમસ્તપણે શુદ્ધ ઇચ્છનારા બીજા કોઈ અંધોએ પૃથુકઈ એટલે 42 જનોએ કાળની ઉપાધિના કારણે પણ આત્મામાં અધિક અશુદ્ધિ માનીને કાળ ઉપાધિ બલાત અપી તત્ર અધિકામ અશુદ્ધિ મત્વા અતિવ્યાપ્તિને પામીને શુદ્ધ ઋજુસૂત્ર નયમાં રત થયા થકા અતિવ્યાપ્તિ પ્રપદ્ય શુદ્ધ ઋજુસૂત્રે રતઈ ચૈતન્યને ક્ષણિક કલ્પીને ચૈતન્યમ ક્ષણિકમ પ્રકલ્પ આ આત્માને છોડી દીધો। અહો એષ આત્મા વિચિત્ર જેમ હારમાંનો દોરો નહીં જોતા કેવળ મોતીને જ જોનારાઓ હારને છોડી દે છે તેમ નિઃસૂત્ર મુક્તા ઇક્ષિભિહી આરવત। બહુ સરસ વાત કરી છે અમૃતચંદ્રાચાર્ય ભગવાને। ગાથા 345 થી 348માં જે વાત કરવામાં આવી અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને સમજાવવામાં આવ્યું અને જેમની માન્યતા માત્ર પર્યાયને જ પૂર્ણ આત્મા માનવાની છે એવા બૌદ્ધ મતવાદીઓ એ પર્યાયને જોવામાં જ પર્યાયને જ માત્ર માનવામાં જ આખા દ્રવ્યને છોડી દે છે। પર્યાયનું લક્ષ કરતા શું થઈ શકે એ વાત અહીંયા તો આચાર્ય ભગવાને સમજાવી છે। અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કહ્યું કે આ પર્યાય દ્રષ્ટિ કરવાવાળા તો આખા આત્માને છોડી દે છે, છોડી દે છે એટલે કે એનું લક્ષ કરતા જ નથી, એમને તો પછી સ્વરૂપની પ્રાપ્તિ જ નહીં થાય। એ વાત આ કળશમાં કહી દીધી। શું કહ્યું કે આત્માને સમસ્તપણે શુદ્ધ ઇચ્છનારા બીજા કોઈ અંધોએ, અંધો એટલે અજ્ઞાનવશ જે અંધ થયા છે એમને અહીંયા અંધ થયા છે, જેઓ અજ્ઞાનવશ અંધ થયા છે, વસ્તુના શુદ્ધ સ્વરૂપને જાણતા નથી, મૂળ સ્વરૂપને જાણતા નથી, અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને સમજતા નથી, એવા આત્માને સમસ્તપણે શુદ્ધ ઇચ્છનારા બીજા કોઈ અંધોએ બાલિશજનોએ કે જેમની માન્યતા બૌદ્ધ જેવી છે એવા જનોએ, એ પછી બૌદ્ધ છે એમ નહીં પરંતુ જે પણ એવી માન્યતા રાખીને બેઠા છે એવા અજ્ઞાનથી અંધ થયેલા કે બાલિશજનોએ શું માન્યું કે કાળની ઉપાધિના કારણે પણ આત્મામાં અધિક અશુદ્ધિ આવી જાય. કાળની ઉપાધિના કારણે પણ આત્મામાં અધિક અશુદ્ધિ માનીને અતિવ્યાપ્તિને પામીને શુદ્ધ ઋજુસૂત્ર નયમાં રત થઈને એમણે ચૈતન્યને એટલે આત્માને ક્ષણિક કલ્પી લીધો. એટલો જ આત્મા એક સમય પૂરતો જે પર્યાયમાં જણાયો છે તે જ આત્મા એમ એ માનીને જે ત્રિકાળ રહેવાવાળા આત્માને જાણતા જ નથી સમજતા નથી એટલે એમણે એ આત્માને છોડી દીધો. અને ઉદાહરણ આપ્યું કે જેમ હારમાંનો દોરો નહીં જોતા કેવળ મોતીને જ જોનારાઓ હારને છોડી દે છે તેમ. જો અહીંયા ઋજુસૂત્ર નયની વાત ફરીથી પણ આપણે લઈએ, દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય, એમાં પર્યાર્થિક નયમાં પર્યાયની મુખ્યતાથી વાત કરવામાં આવે, એવા દ્રષ્ટિકોણથી વાત કરવામાં આવે એ નય બધા પર્યાર્થિક નય. પર્યાયની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય એમાં એક ઋજુસૂત્ર નય છે. એ ઋજુસૂત્ર નય એટલે વર્તમાન પર્યાયને જ વિષય કરે, વર્તમાન પર્યાય સિવાય આગળની કે પાછળની, ભૂતકાળની કે ભવિષ્યકાળની પર્યાય પણ એમાં ન ભેળવે અને માત્ર વર્તમાન પર્યાયને જ વિષય કરનારો નહીં એવો દ્રષ્ટિકોણ, એવા દ્રષ્ટિકોણથી જ્યારે વાત કરવામાં આવે તો એમ કહેવાય કે એ ઋજુસૂત્ર નયથી વાત કરી, એ નય ઋજુસૂત્ર નય છે. અહીંયા આ બૌદ્ધ મતમાં જે રહ્યા છે એમને શુદ્ધ આત્મા ને ઈચ્છ્યો છે, આત્માના શુદ્ધ સ્વરૂપને ઈચ્છ્યું છે પણ આત્માના શુદ્ધ સ્વરૂપને એ સમજ્યા નથી એટલે એમની ભૂલ થઈ છે. આત્માને સમસ્તપણે શુદ્ધ ઈચ્છે છે પણ એ અજ્ઞાનને કારણે એઓ પોતાની મતિકલ્પનાએ આત્માને માને છે. એમને એમ લાગ્યું કે કાળને સાથે લઈએ, કાળને ક્યારે સાથે લેવાનો પ્રશ્ન આવે કે એક સમયની પર્યાય કરતા વધુ સમય પૂરતો જો આત્માને માનીએ તો. એમણે શું માન્યું? એક સમયની પર્યાય જેટલો જ આત્મા. હવે એક સમય જેટલી જે પર્યાય છે એટલો આત્મા, ક્ષણિક આત્મા માનવાને બદલે જો એને બે ચાર પાંચ સમયની પર્યાયો, એક સમયની એક પર્યાય વર્તમાન પર્યાયથી આગળ બીજી પણ પર્યાયો આગળ કે પાછળની ગમે તે, ભૂતકાળની બીજી બે લઈએ, વર્તમાનની એક અને ભવિષ્યની બે, એમ પાંચ પર્યાયો જેવડો પણ જો માનીએ તો શું થયું? એમાં કાળ આવ્યો, કાળની ઉપાધિ આવીને ભૂતકાળ અને ભવિષ્યકાળની, એટલે કાળની ઉપાધિને કારણે એ અશુદ્ધિ આવી જાય. એટલે એમણે એક સમયની પર્યાયને જ લીધી, વર્તમાન પર્યાય એનાથી આગળ અને પાછળની પર્યાયને નહીં લેવી. જો આગળ અને પાછળની પર્યાય જેવડો મોટો આત્મા, એમણે તો એક સમયનો આત્મા માન્યો તો એક સમય કરતા દાખલા તરીકે એમણે પાંચ સમયનો આત્મા માન્યો હોય કે પંદર સમયનો આત્મા માન્યો હોત તો એમને એમ લાગતું હતું કે આટલા બધા સમયનો આત્મા લઈશું તો પછી શુદ્ધતા રહેશે નહીં, એમાં કાળની અશુદ્ધિ આવી જાય, આગળ અને પાછળના કાળની અશુદ્ધિ આવી જાય. એટલે કે શુદ્ધ આત્મા તો કે એક સમયનો હોય એ જ, એટલે વર્તમાનનો જે આત્મા છે જે એક સમયનો આત્મા એ જ શુદ્ધ આત્મા, બાકીના આગળ પાછળના નહીં લેવાના. એટલે આપણે જેને આગળ અને પાછળની અપેક્ષા વિના વર્તમાન એક જ સમયના દ્રષ્ટિકોણથી વિચારીએ તો એ નયને આપણે ઋજુસૂત્ર નય કહીએ છીએ. ઋજુસૂત્ર નયમાં આપણે શરૂઆતમાં જ વાત કરી, સ્પષ્ટતા કરી કે એ પર્યાર્થિક નય છે. પર્યાર્થિક નયનો એક ભેદ છે જેમાં પર્યાયને મુખ્ય કરીને વાત કરવામાં આવે અને એમાં પણ એક જ પર્યાય વર્તમાન પર્યાયને જ વિષય બનાવીને એટલે વર્તમાન પર્યાય પૂરતું જ જયારે કથન કરવામાં આવ્યું હોય, વર્તમાન પર્યાયની અપેક્ષાથી જ કથન કરવામાં આવે, એક પણ બીજી પર્યાય ભૂતકાળની પણ એક પણ નહીં કે ભવિષ્યની પણ એક પણ પર્યાય નહીં, એમ માત્ર વર્તમાન કાળની એક જ સમયની જે પર્યાય એને લઈને જયારે કથન કરવામાં આવે તો એ ઋજુસૂત્ર નય થી કથન કરવામાં આવ્યું, એ નય છે તે ઋજુસૂત્ર નય થયો, એવો દ્રષ્ટિકોણ છે એ ઋજુસૂત્ર નય છે. તો આવો ઋજુસૂત્ર નય ને એમણે એકાંતે રાખી અને પછી આત્માને નક્કી કર્યો એટલે એમાં પછી કાળની ઉપાધિ ટળી ગઈ. ભૂતકાળની એક પણ પર્યાય કે વર્તમાન કાળ સિવાય ભવિષ્યકાળની પણ એક પણ પર્યાય એ એમણે લીધી નહીં, માત્ર એક વર્તમાન કાળની પર્યાયને લીધી એટલે હવે કાળની ઉપાધિ રહી નહીં. એટલે આમ એ ઋજુસૂત્ર નય દ્વારા એમણે એ અતિવ્યાપ્તિનો દોષ દૂર કર્યો. હવે અતિવ્યાપ્તિનો દોષ કઈ રીતે દૂર થયો? તો કે અતિવ્યાપ્તિ એટલે એક કરતા વધુ જગ્યાએ જો એ જ વસ્તુ જોવામાં આવે તો અતિવ્યાપ્તિ દોષ લાગે. દાખલા તરીકે આપણે એમ કહીએ આત્માના સ્વરૂપની વાત કરતા હોય, છ દ્રવ્ય છે તો છ દ્રવ્યમાં જીવ દ્રવ્યને લઈએ આપણે, તો આપણે જીવ દ્રવ્યને એમ કહીએ કે જેનામાં ચેતના ગુણ રહ્યો છે એ જીવ દ્રવ્ય, તો વાત બરાબર, કેમ કે એ ચેતના ગુણ બીજા બાકીના દ્રવ્યોમાં છે નહીં, બાકીના દ્રવ્યોમાં છે નહીં એટલે એ વાત તો બરાબર થાય. પણ આપણે એમ કહીએ કે અમૂર્ત અથવા અમૂર્તિકપણું જેને છે એ જીવ દ્રવ્ય, તો પછી શું થાય? અતિવ્યાપ્તિ થઈ. કઈ રીતે અતિવ્યાપ્તિ થઈ? કેમ કે જીવમાં તો અમૂર્તિકપણું છે જ, પણ એ સિવાય આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ એ ચારમાં પણ અમૂર્તિકપણું જ છે, અમૂર્તપણું જ છે. એટલે એ કથનમાં અતિવ્યાપ્તિ દોષ આવે બધામાં, બીજામાં પણ એ ગુણ છે એ લાગુ પડે છે એટલે એ અતિવ્યાપ્તિ દોષ થયો. તમારે જણાવવો છે આત્મા અને એના ગુણની વાત કરવી છે ત્યારે તમારે એમ જ કહેવું પડે કે જે ગુણ બીજા કોઈમાં હોય નહીં ને, માત્ર એક એનામાં જ હોય એને કહેવો પડે, પણ જો એ ગુણ બીજામાં પણ હોય તો પછી એ અતિવ્યાપ્તિ દોષ સહિત એ ગુણ કહેવાય. આત્માનો એ ગુણ તો કહેવાય અમૃત પણ એને અતિવ્યાપ્તિ દોષ લાગે છે, કેમ કે બીજે પણ એ ગુણ રહેલો છે. આ અતિવ્યાપ્તિ. એ જ રીતે અવ્યાપ્તિ હોય એટલે બિલકુલ હોય જ નહીં અને તમે જે ગુણ એનામાં છે જ નહીં અને એને તમે એ દ્વારા જણાવો ત્યારે અવ્યાપ્તિ કહેવાય, જે વ્યાપતો જ નથી. દાખલા તરીકે મૂર્તિકપણું આત્મામાં છે નહીં ને, મૂર્તિકપણા દ્વારા જણાય તેવો આત્મા એમ કહીએ તો એ અવ્યાપ્તિ છે, આત્મામાં તો છે જ નહીં. એટલે એવી રીતે અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ એ બધા દોષ છે. જયારે કથન કરીએ, જયારે લખવા બેસીએ અથવા એને સમજીએ ત્યારે આ બધું આપણે સમજવું પડે. તો અહીંયા એમણે એમ કહ્યું કે આપણે એક સમયનો આત્મા માનીએ, એના સ્થાને જો બે સમયનો પણ આત્મા માનીએ તો એ અતિવ્યાપ્તિ થઈ. બહુ જ માન્યતામાં એક સમયનો આત્મા કયો પણ પછી એને પછી બે સમય જેટલો, બે પર્યાયનો આત્મા માન્યો, ત્રણ પર્યાયનો, તો પછી અતિવ્યાપ્તિ થઈ જાય એટલે એમને, એટલે અતિવ્યાપ્તિનો દોષ એમને એક વર્તમાન પર્યાયને લઈને બસ એટલો જ આત્મા, કે વધારે લંબાય બે સમય ચાર સમય એમ નહીં, એટલે એ રીતે અતિવ્યાપ્તિ દોષ એમણે દૂર કર્યો. આ બધી એમની ઊંધી માન્યતા. છેવટે તો રમત તો બધી પર્યાયમાં જ કરી, મૂળ દ્રવ્યને તો જોયું જ નહીં, જે ત્રિકાળ રહેવા વાળું દ્રવ્ય છે એને તો એમણે જાણ્યું જ નહીં, અને આ બધું પર્યાયમાં કરી અને એમણે એકાંતે માની લીધું કે એક સમય પૂરતો આત્મા છે, તો બસ અમારો જે આત્મા અમે માનીએ છીએ એ શુદ્ધ આત્મા છે, અમારી દ્રષ્ટિએ એ જ આત્મા શુદ્ધ છે, એને કોઈ બીજી અશુદ્ધિ નથી, એને કાળની ઉપાધિની પણ અશુદ્ધિ નથી, એને કોઈ અતિવ્યાપ્તિ પણ લાગુ પડતી નથી, અને ઋજુસૂત્ર નહીંથી જે એક સમયની પર્યાય જેવડો આત્મા માનવામાં આવે તો એ શુદ્ધ આત્મા, અને એવડો આત્મા એ એક સમય પૂરતો રહે છે પછી નાશ પામે છે, બીજા સમયે જે આત્મા છે, બીજી પર્યાય વખતે જે આત્મા છે બીજો છે, ત્રીજા સમય વખતે જે આત્મા છે તે ત્રીજો છે, એમ એમની દ્રષ્ટિમાં કરવા વાળો આત્મા જુદો છે, ભોગવવા વાળો આત્મા જુદો છે. આ બધી માન્યતા કોની છે? આ બૌદ્ધ ધર્મની માન્યતા છે, આ બૌદ્ધની માન્યતા છે, એમણે એવું કલ્પ્યું છે એ વાત અહીંયા સમજાવી છે. જો વાંચીએ ફરીથી બધાને સરસ રીતે સમજણ પડી જશે. કઈ આ ગુરુ નથી પ્રભુ, શાંતિથી વાંચવાનું છે. આત્માને સમસ્તપણે શુદ્ધ ઇચ્છનારા બીજા કોઈ અંધોએ, એટલે અજ્ઞાનવશ જે અંધ થયા છે એવા 42 જનોએ, એટલે બૌદ્ધોએ અને એવી માન્યતા ધરાવનારા જે કોઈ છે તે બધા, એ બધાએ કાળની ઉપાધિના કારણે પણ આત્મામાં અધિક અશુદ્ધિ માનીને, અતિવ્યાપ્તિને પામીને, શુદ્ધ ઋજુસૂત્રનેમાં રત થયા થકા ચૈતન્યને ક્ષણિક કલ્પીને આવું કરીને શું કર્યું? તો કહે છે કે એવું કરીને એમણે ખરેખર તો આ આત્માને છોડી દીધો. આ એટલે જે દ્રવ્ય અપેક્ષાએ જે ત્રિકાળ રહેવા વાળો ભગવાન આત્મા છે એને છોડી દીધો. અને પછી ઉદાહરણમાં એમ કહ્યું કે જેમ હાર માનો દોરો નહીં જોતા, કેવળ મોતીને જ જોનારાઓ હારને છોડી દે છે તેમ. કેમ કે મોતી અને દોરો મળીને હારતો છે, એટલે એ આખા હારને છોડી દીધું. જે માત્ર મોતીનું જ લક્ષ કરે છે એટલે એ હારને છોડી દે છે. તેવી રીતે આ માત્ર પર્યાયને, અને એ પણ એક સમયની પર્યાયને જોનારા અને દ્રવ્ય સ્વરૂપને નહીં જોનારા, એ આખા આત્માને ખરેખર તો છોડી રહ્યા છે. એ દ્વારા એમને તો આખો આત્મા જ છૂટી જાય છે. કંઈક પર્યાય દ્વારા આત્મા ગ્રહણ થઈ જાય છે એમ પણ થતું નથી. આવા અર્થમાં અહીંયા પંડિતજી સમજાવે છે કે આત્માને સમસ્તપણે શુદ્ધ માનવાના ઈચ્છુક એવા બૌદ્ધોએ વિચાર્યું કે, શું વિચાર્યું એમણે, કે આત્માને નિત્ય માનવામાં આવે તો નિત્યમાં કાળની અપેક્ષા આવે છે, તેથી ઉપાધિ લાગી જશે. એમ કાળની ઉપાધિ લાગવાથી આત્માને મોટી અશુદ્ધતા આવશે અને તેથી અતિવ્યાપ્તિ દોષ લાગશે. આવું આ બૌદ્ધોએ માન્યું, એમણે એવું વિચાર્યું. અને આ દોષના ભયથી તેઓએ શુદ્ધ ઋજુસૂત્ર નયનો વિષય જે વર્તમાન સમય તેટલો જ માત્ર ક્ષણિક જ આત્માને માન્યો. વર્તમાન સમય જેટલો જ આત્માને એમણે માન્યો અને નિત્ય અનિત્ય સ્વરૂપ આત્માને ન માન્યો. આમ આત્માને સર્વથા ક્ષણિક માનવાથી તેમને નિત્ય અનિત્ય સ્વરૂપ એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ સત્યાર્થ આત્માની પ્રાપ્તિ ન થઈ, માત્ર ક્ષણિક પર્યાયમાં આત્માની કલ્પના થઈ, પરંતુ તે આત્મા સત્યાર્થ નથી. આત્મા તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ સત્યાર્થ છે. આત્માનું તો એવું સ્વરૂપ છે. એમણે તો બહુ મોટી વસ્તુ ગુમાવી દીધી. એવી એક નાની યમથી માન્યતામાં એમણે ભગવાન આત્માને છોડી દીધો. આચાર્ય ભગવાન એમ કહે છે, એટલે જેમની પણ એવી માન્યતા છે જે પર્યાય રૂપે જ આત્માને માને છે અને દ્રવ્યને નથી માનતા, એ ખરેખર આત્માને છોડી રહ્યા છે. એ આત્માને ગ્રહતા નથી, આત્માનું લક્ષ કરતા નથી, આત્માનો આશ્રય કરતા નથી, અને આત્માના આશ્રય વિના સમ્યક દર્શન ક્યાંથી થશે? અને સમ્યક દર્શન વિના પછી સમ્યક ચારિત્ર પણ ક્યાંથી હોય? એટલે મોક્ષનો માર્ગ જ બનતો નથી. જ્યાં સુધી દ્રષ્ટિ પર્યાય ઉપર છે અને પર્યાયનું જેટલું અસ્તિત્વ છે એટલું જ આત્માનું અસ્તિત્વ માન્યું, એટલી ક્ષણ પૂરતું જ માન્યું, એ તો બિચારા મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. એમને તો સમ્યક તો થશે નહીં. એવી માન્યતાને એકાંતે પકડી રાખશે ત્યાં સુધી સમ્યક તો નહીં થાય. એ માન્યતા છોડવી જ રહી. એ બધા ભલે વર્તમાનમાં જૈન કુળમાં જન્મ્યા હોય છતાં એ બધા અજૈન જ છે કે જેઓ માત્ર પર્યાયને જ આત્મા માને છે. પર્યાય પૂરતું જ આત્માનું સ્વરૂપ સ્વીકારનારા બધા જ અજૈન છે. જિનેશ્વર ભગવાનની વાણીમાં તો આત્માનું સ્વરૂપ નિત્ય અનિત્ય સ્વરૂપ એટલે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. દ્રવ્યથી આત્મા નિત્ય છે, અવિનાશી છે, ત્રણે કાળ રહેવા વાળો છે, અને પર્યાયથી આત્મા ક્ષણિક છે. આવી વાત છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ પણ આપણે સમજીએ. મોતીના હારમાં દોરામાં અનેક મોતી પરોવેલા હોય છે. જે માણસ તે હાર નામની વસ્તુને મોતી તેમજ દોરા સહિત દેખતો નથી, મોતી અને દોરો બંને સાથે હોય તો હાર કહેવાય. મોતી અને દોરાને બંનેને જો એ સાથે રાખે અને એમ સાથે જ એને માને તો એ હારને માને છે, તો એ હારને દેખે છે. પણ દોરાને જોતો જ નથી ને માત્ર મોતીને જુએ છે. તે છૂટા છૂટા મોતીને જ ગ્રહણ કરે છે, હારને છોડી દે છે. અર્થાંત તેને હારની પ્રાપ્તિ થતી નથી, એને હારનો વિકલ્પ જ આવતો નથી કે આ હાર આવો આખો આખો હાર આ રીતે, એવો વિકલ્પ આવતો નથી. જે દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ આત્માને નથી જાણતો ને, એને આત્મા કેવો હોય એનો એનો વિકલ્પ આવતો નથી, એનો અણસારે આવતો નથી. અહીંયા કહે છે કે જે મોતીને જ ગ્રહણ કરે છે તે હારને છોડી દે છે, અર્થાત તેને હારની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે જે જીવો આત્માના એક ચૈતન્ય ભાવને ગ્રહણ કરતા નથી અને સમયે સમયે વર્તના પરિણામ રૂપ ઉપયોગની પ્રવૃત્તિને દેખી આત્માને અનિત્ય કલ્પીને ઋજુસૂત્ર નયનો વિષય જે વર્તમાન સમય માત્ર ક્ષણિકપણું તેટલો જ માત્ર આત્માને માને છે, અર્થાંત જે જીવો આત્માને દ્રવ્ય પર્યાય સ્વરૂપ માનતા નથી, માત્ર ક્ષણિક પર્યાય રૂપ જ માને છે, તેઓ આત્માને છોડી દે છે, અર્થાંત તેમને આત્માની પ્રાપ્તિ થતી નથી. બહુ સ્પષ્ટ વાત કરી દીધી. વર્તના પરિણામ રૂપ ઉપયોગની પ્રવૃત્તિને દેખીને આત્માને અનિત્ય કલ્પે છે. ઉપયોગ છે ને, એનો ઉપયોગ એ એક સમયનો છે. એક સમય અહીંયા છે, બીજા સમયે બીજી જગ્યાએ, ત્રીજે ત્રીજી જગ્યાએ, એમ એ એક ઉપયોગ જે જ્યાં જાય છે એ ઉપયોગ સ્વરૂપ આત્માને જાણે, માત્ર બાહ્યમાં જે પર્યાય છે એને. પણ એ ઉપયોગ જેનો છે એવા દ્રવ્યને, ત્રિકાળી દ્રવ્યને એમને દ્રષ્ટિમાં લીધું નહીં. એટલે પરિણામ રૂપ ઉપયોગની પ્રવૃત્તિ, જ્ઞાન સ્વરૂપ આત્મા છે અને ઉપયોગ છે એ તો જ્ઞાનનું લક્ષણ છે, ઉપયોગ દ્વારા જ્ઞાન થાય છે. પણ અહીંયા તો કહે છે કે વર્તના પરિણામ રૂપ ઉપયોગની પ્રવૃત્તિ એ તો આ એક સમય માત્રની છે. એ પ્રવૃત્તિ એ પર્યાય છે અને એવી પર્યાયને દેખીને એને આત્માને અનિત્ય કહી દીધો, આત્માને અનિત્ય કલ્પી લીધો. અને એમ કરતા ભગવાન આત્માના મૂળ સ્વરૂપને એ પામ્યા નહીં. હવે કળશ 208 ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે એને આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 296 ઉપર કળશ 208 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, એમાં આ શ્લોકના અર્થને અહીંયા સમજાવ્યો છે. પછી પાના નંબર 297 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ શું કહે છે કે કોઈ બાલિશ જનો એટલે અજ્ઞાનીઓ, બાલિશ જનો એટલે અજ્ઞાનીઓ, આત્મા વર્તમાન ક્ષણિક છે તે શુદ્ધ છે તેને નિત્ય માનીએ તો અશુદ્ધ થઈ જાય એમ માને છે. વર્તમાન જેટલો છે આત્મા એ જ શુદ્ધ, અને પછી એને નિત્ય માનીએ તો બીજી ક્ષણનો આત્મા, ત્રીજી ક્ષણનો આત્મા એમ એને બધી ક્ષણો એટલે બધા કાળની ઉપાધિ લાગુ પડે એટલે આત્મા અશુદ્ધ થઈ જાય. કાળની ઉપાધિના કારણે આત્માને નિત્ય માનીએ તો અશુદ્ધતા આવી પડે એમ વિચારીને ચૈતન્યને ક્ષણિક કલ્પીને તેમણે આ ત્રણેકાળ રહેતો ધ્રુવ ભગવાન આત્માને છોડી દીધો. ખરેખર તો વસ્તુ જે નિત્ય છે તે શુદ્ધ છે, આ એક ક્ષણની વાત જે છે એમની, પર્યાય એક સમયની પર્યાય છે એને એ લોકો શુદ્ધ માને અને પછી બીજી પર્યાય રૂપ આત્માને માનીએ તો અશુદ્ધિ આવી જાય, આવી બધી જે એમની કલ્પના જે છે એ કલ્પના મિથ્યા છે. ખરેખર આત્માનું સ્વરૂપ કેવું છે તો કે ખરેખર તો દ્રવ્યથી આત્મા શુદ્ધ જ છે, પરિપૂર્ણ છે અને શુદ્ધ છે. ભગવાન આત્મામાં ક્યાંય અશુદ્ધિ છે જ નહીં. અનંત ગુણ છે અને અનંત ગુણનું પરિણમન શુદ્ધ નિર્મળ પરિણમન જ છે અને એવું શુદ્ધ નિર્મળ પરિણમન ત્રિકાળ છે. એટલે ખરેખર તો વસ્તુ જે નિત્ય છે, હંમેશા રહે છે, જેને કોઈએ બનાવી નથી, ઉત્પન્ન કરી નથી, જેનો નાશ નથી, એ શુદ્ધ છે, નિત્ય છે, એ શુદ્ધ છે. વસ્તુ જે નિત્ય છે, એ નિત્ય શું છે? દ્રવ્ય છે. અનંત ગુણ છે, એ નિત્ય છે, એ શુદ્ધ છે. પણ પર્યાય છે, જે નિત્ય નથી, અનિત્ય છે, એમાં અશુદ્ધિ હોય. દ્રવ્યમાં અશુદ્ધિ હોય જ નહીં. પર્યાયમાં ગમે તેટલી અશુદ્ધિ આવે તે છતાં દ્રવ્ય અશુદ્ધ થાય નહીં. બહુ સમજવા જેવી વાત છે. ભગવાન આત્મા ત્રણેય કાળે દ્રવ્યથી શુદ્ધ છે અને એવું શુદ્ધ દ્રવ્ય અનાદિથી છે અને જ્યારથી છે ત્યારથી એવો એ ભગવાન આત્મા હજી સુધી શુદ્ધ રહ્યો છે અને ભવિષ્યમાં પણ અનંત કાળ સુધી શુદ્ધ જ રહેશે. ભલે એ નરકમાં ગયો હોય, ભલે એ તિરિંચમાં ગયો હોય, ભલે એ નિગોદમાંથી નીકળ્યો હોય, ભલે એ 2000 સાગરો નો ત્રસ કાળ પૂરો થતા ઇતર નિગોદમાં પણ ગયો હોય ને ત્યાંથી ફરી પાછો પણ નીકળ્યો હોય અને એને ગંદામાં ગંદા વિચારો એવા વિકલ્પો કર્યા હોય, એવા ભાવ કર્યા હોય અને એની એવી પર્યાય પણ થઈ હોય, એની એવી ગતિ પણ થઈ હોય, નરકની ને તિરિંચની એવી ગતિ પણ થઈ હોય, બધું થયું હોય, તે છતાંય જે દ્રવ્ય છે એમાં એ અશુદ્ધિ વ્યાપતી નથી, એમાં એ અશુદ્ધિ જતી નથી. બહુ સમજવા જેવી વાત છે. આ વિશેષતા છે, આ આત્મદ્રવ્યની એક ખાસ વિશેષતા છે કે એની અંદર ગમે તેવા ભાવ થયા છે અને એ ભાવને અનુરૂપ એને પછી એવી પર્યાય થઈ અને એ પર્યાયને અનુરૂપ એવા શરીર પણ મળ્યા અને એ શરીરમાં એને એકત્વ બુદ્ધિ પણ કરી, બધું કરી, બધું કરવા વાળો તો આત્મા જ થયો ને, તે છતાંય આત્માની અંદર દ્રવ્યની અંદર કોઈ અશુદ્ધિ વ્યાપી નથી. છતાં આત્મદ્રવ્યની અંદર કોઈ અશુદ્ધિ વ્યાપી નથી. એટલે જે નિત્ય રહેવાવાળી ચીજ છે એ તો ત્રિકાળ શુદ્ધ જ છે. જે ત્રિકાળ છે તે ત્રિકાળ શુદ્ધ પણ છે. તો બે વાત સાથે છે. નિત્યપણું કહ્યું, એમાં તો વસ્તુ અવિનાશી છે, આત્માનો નાશ થતો નથી એમ કહ્યું છે, એના અસ્તિત્વ સંબંધીની વાત કરી છે. પણ સાથે સાથે જે નિત્ય રહે છે એ શુદ્ધ પણ રહે છે, એમાં અશુદ્ધિ વ્યાપતી જ નથી. શુદ્ધિ એમાં કાંઈ છે જ નહીં. ભલે એ પર્યાયમાં અશુદ્ધિ ગમે તે પ્રકારે આવી હોય પણ દ્રવ્યમાં અશુદ્ધિ વ્યાપતી નથી. આ બહુ મોટી વાત છે અને આ મોટી વાતને કારણે આપણે એક હૈયાધારણ લઈને બેઠા છીએ કે આપણે પણ સિદ્ધ સમાન છીએ અને આ હૈયાધારણ છે તો જ પછી પુરુષાર્થ છે કે આપણે સિદ્ધ સમાન છીએ. ભલે વર્તમાન પર્યાયમાં ગમે તેટલી મલિનતા હોય, ગમે તે હોય, પણ મૂળ દ્રવ્ય મારું ત્રિકાળ શુદ્ધ છે, સિદ્ધ સમાન છે, એવું શુદ્ધ દ્રવ્ય છે તો પછી પર્યાયમાં હું એ દ્રવ્યને, શુદ્ધ દ્રવ્યને પ્રગટ કરી શકીશ. એટલે પર્યાયમાં પણ એવી જ મારી શુદ્ધ નિર્મળ સિદ્ધ જેવી પર્યાય થઈ શકે એવો હું સક્ષમ છું. એટલે તો પુરુષાર્થ થાય છે, નહીં તો પુરુષાર્થ થઈ શકત જ નહીં. મૂળ દ્રવ્ય શુદ્ધ છે અને એવું શુદ્ધ દ્રવ્ય પર્યાયમાં પ્રાપ્ત થઈ શકે, અવસ્થામાં પ્રાપ્ત થઈ શકે છે, એટલે તો આખો પુરુષાર્થ છે. 11મી ગાથામાં જે ઉદાહરણ આપ્યું છે ને એ ઉદાહરણમાંથી આ વાત આપણને મળે છે. 11મી ગાથાના ઉદાહરણનો વિચાર આપણે કરીએ તો એ ઉદાહરણને અત્યારે યાદ કરીએ એક મિનિટ માટે. તો એમાં ઉદાહરણ જે આપ્યું છે એમાં એ ઉદાહરણ આપ્યું છે કે પાણી અને માટી એમ મળીને કાદવ છે અને એવા કાદવમાં જે અશુદ્ધ જળ છે એની અંદર એ અશુદ્ધિ છે એ એનાથી જુદી રહી છે એવું ઉદાહરણ આપેલું છે. એટલે કે જેને એ કાદવવાળા પાણીમાં એમ જણાયું કે આમાં પાણી તો શુદ્ધ જ છે, એની સાથે આ માટી રહી છે, એને પછી કતક ફળ નાખી અને એ માટીને જુદી પાડી, એટલે માટી નીચે બેસી ગઈ અને ઉપરથી એને શુદ્ધ જળ પ્રાપ્ત કર્યું. એટલે એની દ્રષ્ટિમાં એ વાત આવી ગઈ કે વસ્તુ તો શુદ્ધ જ છે, જળ અંદર રહેલું જળ તો શુદ્ધ જ છે, સાથે રહેલી માટી છે એ જળરૂપ થઈ નથી, जल माटी रूप थयुं नथी एटले ए रीते भगवान आत्मा तो त्रिकाल शुद्ध ज छे। एक उदाहरण माथी ए वात पकड़ाई, भगवान आत्मा शुद्ध छे ए वात ने गमे ते पर्याय में होय छता पण एने त्रिकाल शुद्ध सिद्ध समान जुओ ए पायानी वात छे। ए जैन दर्शन ना पायानी वात छे। आ सिद्धांत ने पकड़वो कि वस्तु गमे ते स्वरूपे देखाय ए बधा स्वरूप छे पर्याय छे, बार मां देखाय एटले पर्याय मां गमे ते रीते देखाय पण मूल वस्तु मां क्यांय अशुद्धि नथी। आ बहु मोटी वात छे, ए पायानी वात छे। એટલે અગિયારમી ગાથાની અંદર જે દ્રષ્ટાંત આપ્યું છે તેમાં આ રીતે એ દ્રષ્ટાંત આપીને સમજાવવામાં આવ્યું છે કે માટી સાથે રહેલું જળ એ ક્યારેય માટીરૂપ થયું જ નથી, એ તો ત્રિકાળ એવું ને એવું જ રહ્યું છે, એ એવું જ શુદ્ધ છે, એ ક્યારેય માટીરૂપ થયું જ નથી। ભલે તમને વર્તમાનમાં એ પર્યાયમાં એમ દેખાય કે આ પાણી છે તે મેલું છે, કાદવરૂપ છે, ગંદુ છે, પણ ખરેખર એમ નથી। પાણી તો શુદ્ધ જ છે અને પાણી સાથે માટી રહી છે અને પાણી અત્યારે પણ શુદ્ધ છે, માટે એને શુદ્ધ પ્રાપ્ત કરી શકાય છે। શુદ્ધ ન હોત તો શુદ્ધ પ્રાપ્ત કરી શકાત નહીં, એટલે માટીથી જુદું શુદ્ધ પાણી પ્રાપ્ત કરી શકાય છે, એ આખી વાત ત્યાં લેવામાં આવી છે। અહીંયા એ જ વાત છે, ગુરુદેવ અહીંયા કહે છે કે ખરેખર તો વસ્તુ જે નિત્ય છે તે શુદ્ધ છે, જે નિત્ય છે તે શુદ્ધ છે અને જે નિત્ય નથી અનિત્ય છે તે તેમાં અશુદ્ધિ હોય, પર્યાયમાં અશુદ્ધિ હોય, પણ જે નિત્ય છે તેમાં અશુદ્ધિ હોય નહીં। અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા ત્રણેય કાળે શુદ્ધ છે, નિત્ય છે અને શુદ્ધ છે, જે નિત્ય છે તે શુદ્ધ છે। ભગવાન સર્વજ્ઞ દેવે જે નિત્ય એકરૂપ વસ્તુ એટલે આત્મા જોયો છે તે અત્યંત શુદ્ધ છે અને તેવા શુદ્ધ આત્માનો આશ્રય કરતા કોણ આશ્રય કરે છે? વર્તમાન પર્યાય। એ વર્તમાન પર્યાય જ્યારે એવા શુદ્ધ આત્માનો આશ્રય કરે છે તો નિર્મળ પરિણામ થાય છે, કહે છે કે એવા શુદ્ધ આત્માનો આશ્રય પામીને વર્તમાન પર્યાય પણ સંપિત આદિ શુદ્ધતાને પ્રાપ્ત થાય છે। આ વાસ્તવિક વસ્તુ સ્વરૂપ છે, પણ અહીંયા તો પેલા બૌદ્ધ મતીઓ અજ્ઞાનીઓ એમ કહે છે કે આત્માને નિત્ય માનીએ તો પછી કાળની ઉપાધિ આવી જાય અને કાળની ઉપાધિ આવી પડતા આત્મા અશુદ્ધ થઈ જાય, કેમ કે એમ માનવાથી અતિવ્યાપ્તિ દોષ આવી જાય છે। આત્માને એક સમય પૂરતો ક્ષણિક કલ્પ્યો છે ને એ લોકોએ, એટલે એક ક્ષણ પૂરતો જે છે એટલો શુદ્ધ, અને પછી એને બીજા સમયનો પણ સાથે ભેળવીને કહીએ તો પછી અતિવ્યાપ્તિ થઈ, એટલે અતિવ્યાપ્તિનો દોષ આવી જાય એવી એમની માન્યતા છે। આત્માને એક સમય પૂરતો એમણે તો ક્ષણિક કલ્પ્યો છે ને, તેથી બીજે સમયે તે આત્મા છે એમ માનીએ તો અતિવ્યાપ્તિ દોષ લાગુ પડે ને, એટલે એ અશુદ્ધિ આવી ગઈ। આવી વિપરીત ઊંધી માન્યતા લઈ અને માત્ર પર્યાયને જ આત્મા માને છે એ બૌદ્ધ મતીઓ ભગવાન આત્માને સમજતા જ નથી, આખા આત્માને એ પામતા જ નથી। એટલે આ એમણે અતિવ્યાપ્તિનો દોષ આવી જાય એટલા માટે એમણે એ બીજી પર્યાયને પણ એમાં ભેળવી નથી, અને એમ એ દોષના ભયથી માત્ર વર્તમાન પર્યાય પૂરતો જ આત્માને માને છે, એટલે રુજુસૂત્ર નયમાં એ રદ થયા છે અને એમ એવો આત્માને છોડી દે છે, આત્માને ગ્રહતા નથી, આત્માના સાચા સ્વરૂપને પામતા નથી। આત્માનું સાચું સ્વરૂપ તો દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ છે, એવા આત્માને એ છોડી દે છે, ગ્રહતા નથી, પામતા નથી। પર્યાય બુદ્ધિની એક સરસ વાત અહીંયા ગુરુદેવે કરી છે, કહે છે કે જો બહારથી આ સ્ત્રી પુત્ર પુત્રીઓ સંતાનો દુકાન ધંધા વેપાર એ બધું છોડી દે, એ બધું છોડી દે, પણ પર્યાય બુદ્ધિ છોડે નહીં। લક્ષ તો હજી પર્યાયનું જ હોય, વર્તમાન પર્યાય ને જ હજી માનતા હોય, દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરે નહીં તો આ બધું જે છોડ્યું એ શું કામનું. એટલે ગુરુદેવ કહે છે કે જે છોડવાનું છે તે તો છોડ્યું નહીં. છોડવાનું શું હતું? પર્યાય બુદ્ધિ છોડવાની હતી. પર્યાય બુદ્ધિ છોડી અને દ્રવ્ય દ્રષ્ટિ કરવાની હતી તો પર્યાય બુદ્ધિ છોડી નહીં. અને એને આ બધા સ્ત્રી પુત્ર પુત્રી દુકાન ધંધા વેપાર ઓફિસ કાર કોમ્પ્યુટર બીજું બધું છોડ્યું. તો ગુરુદેવ કહે છે કે એ તો આમે છૂટું જ હતું. એ છોડવાનું ક્યાં હતું? એ તો છૂટું પડ્યું જ હતું. એ છૂટું જ હતું. એ તો ત્યાં ત્યાં જ રહ્યું છે. એ તો સંયોગને કારણે એ હતું ત્યાં, એની સાથે સંયોગમાં હતું. સંયોગ તો સંયોગના કારણે હતા ને, સંયોગ તો એ છૂટા થવાના હતા. સંયોગ એ પદાર્થો હતા ને, તો જે સંયોગ હોય એનો વિયોગ તો થાય જ. એટલે એ કાંઈ એને છોડ્યું છે એમ નથી, એ તો છૂટવાનું જ હતું. એ સંયોગ જ એવો હતો કે વસ્તુઓ છૂટી જાય. ખૂબ શાંતિથી વિચાર કરવા જેવો છે. જરાક પણ ઉતાવળ કર્યા વગર હું વાત કરું છું. ખૂબ શાંતિથી વિચાર કરજો. એક વ્યક્તિ દીક્ષા લે છે એટલે બધું છોડી દે છે. આપણે કોઈને ક્રિટિસાઇઝ કરવા માટે નહીં, પણ આપણે મૂળ તત્વને સમજવા માટે આ વાત કરીએ છીએ. એક વ્યક્તિ દીક્ષા લે છે તો બધું છોડી દે છે, પણ એ બધી વસ્તુને છોડવા રૂપ સંયોગ એ વખતે થયો. બીજી રીતે કહીએ તો જ્યારે દીક્ષા નહોતી લીધી ત્યારે એને બધા જ પદાર્થો ઘર બાર છોકરા છૈયા માતા પિતા બધા મળ્યા હતા, એ સંયોગો કરીને મળ્યા હતા. એને એવો સંયોગ હતો કે એને એ બધું મળ્યું, આખું ભર્યું કુટુંબ મળ્યું, એને એ સંયોગે મળ્યું હતું. એની અંદર તો કઈ હતું નહીં. જ્યાં શરીરથી એ જુદો છે તો પછી બહારમાં જે કંઈ મળ્યું એ જે કુટુંબમાં એનો જન્મ થયો, એને માતા પિતા મળ્યા, એ પછી એને લગ્ન કર્યા તો એને પત્ની પણ મળી કે પતિ પણ મળ્યો, છોકરા થયા અને બધી માલ મિલકત સંપત્તિ પણ મળી, આ બધું શું મળ્યું? એ સંયોગે કરીને મળ્યું. હવે આપણે જાણીએ છીએ કે જે પણ વસ્તુ સંયોગથી પ્રાપ્ત થાય, સંયોગથી સમીપમાં આવે, એનો વિયોગ તો થાય થાય ને થાય જ. આ તો સિદ્ધાંત છે. સંયોગ કરીને આવે તો સંયોગે કરીને જાય, એટલે કે વિયોગ થાય જ. તો જ્યારે એ દીક્ષા લે છે ત્યારે જે સંયોગે કરીને જે બધું મળ્યું હતું એ વિયોગ થયો એટલે છૂટી ગયું. તો એમાં એણે શું છોડ્યું? એ તો છૂટું જ હતું અને એ તો સંયોગ હતો એટલે એ વિયોગ થયો. તો એને છોડવાનું શું હતું? તો એને પર્યાયનું લક્ષ છોડવાનું. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે પર્યાય બુદ્ધિ છોડવાની હતી ને દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવાની હતી. એટલે પર્યાય બુદ્ધિ છોડી નહીં, જે છોડવાનું હતું એ તો છોડ્યું નહીં. છોડવાનું શું છે? પર્યાય બુદ્ધિ છોડી અને દ્રવ્યની દ્રષ્ટિ કરવાની છે. પર્યાય બુદ્ધિ છોડી નહીં અને જે છૂટું હતું, જે સંયોગ કરીને પ્રાપ્ત હતું, એનો વિયોગ આપોઆપ જ થયો છે. તો એને એ એમ માને કે મેં છોડ્યું. કહેવાનો આશય શું છે કે ભાઈ, જે છોડવાનું છે એ તો પર્યાય બુદ્ધિ છોડવાની છે. વસ્તુ પદાર્થો તો છોડી શકાતા જ નથી, કેમ કે પર દ્રવ્ય છે એ તો સંયોગી છે. એ તો સંયોગને કારણે તમારી સમીપમાં આવ્યું છે. ખરેખર તમે એને ગ્રહ્યું જ નથી તો પછી છોડો ક્યાંથી? જે વસ્તુને તમે ગ્રહી નથી એને છોડો કેવી રીતે? બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે. એટલે આપણે માનીએ છીએ કે મેં આ છોડ્યું આ છોડ્યું, એમાં છોડવાની વાત જ નથી. એ તો છૂટું જ પડ્યું છે. છોડવું હોય તો આ પર્યાય બુદ્ધિ જે છે એને છોડો, એ છોડવા જેવું છે. પર્યાય બુદ્ધિને છોડી અને દ્રવ્યની દ્રષ્ટિ કરો, એ એકમાત્ર કરવા જેવું છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભાઈ, પર દ્રવ્યને સંયોગી પદાર્થોને આત્મા ક્યાં છોડે છે? કેમ કે એણે પરદ્રવ્યને સંયોગી પદાર્થને ગ્રહ્યા જ નથી, આત્મા એને ગ્રહી શકતો જ નથી. બીજું દ્રવ્ય છે પર પદાર્થને આત્મા પકડતો નથી, ગ્રહતો નથી, તો પછી છોડે ક્યાંથી? આત્મામાં એક ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની શક્તિ છે, એવો ગુણ છે. અને આ શક્તિના કારણે આત્માને પરના ત્યાગ ગ્રહણ છે જ નહીં. આ શક્તિને કારણે આત્મા પરનો ત્યાગ પણ કરી શકતો નથી અને પરને ગ્રહણ પણ કરી શકતો નથી. એટલે જે જે કંઈ હતું એ સંયોગને કારણે એની સમીપમાં હતું, એમાંનું એક પણ એને ગ્રહ્યું ન હતું, એટલે એક પણ વસ્તુને એને છોડી નથી. આત્મામાં एक त्याग उपादान शून्यत्व नामनी शक्ति छे अने आ शक्ति ना कारणे आत्माने पर वस्तु नो त्याग पण नथी अने पर वस्तु नु ग्रहण पण नथी। छता पण परनो त्याग हूँ करू तो मने धर्म थाय एवी ऊंधी मान्यता घणानी छे। छता पण परनो त्याग हूँ करू तो मने धर्म थाय एम जो ये माने तो ये मान्यता मिथ्या छे अने ए मिथ्यात्व छे। परनो त्याग तो प्रश्न ज नथी, पर तो तारू छे ज नहीं, परने ते पोतानु मान्यो ए पहली भूल अने पछी हूँ छोड़ू छू ए बीजी भूल। पर मारू हतू नहीं अने मैं काई छोड़ू नथी एम दृष्टि होय, जेम आपणे कर्ता भाव माटे लईए छीए ने કે પરનું કરવા પણ જીવને છે જ નહીં, છતાં એ એમ માને છે કે ભૂતકાળમાં મેં આ કામો કર્યા, મેં આ ઓપરેશન કર્યા, મેં લોકોને સાજા કર્યા વગેરે વગેરે, એમાંનું એક પણ કામ એનું નથી, આત્મા કોઈ પરના કાર્યો કરી શકતો નથી, છતાં એ એમ માને કે મેં એ બધા કાર્યો કર્યા, એટલે એ ભૂલ છે। અને હજી પાછો એમ માને કે એવી જ રીતે હું બીજાના કામો કરું, સેવા કરું, પહેલા કર્યા હતા અને હજી પણ કરું, આ બંને ભૂલ, પહેલા કર્યા ન હતા અને હજી એ કરી શકતો નથી, એવી રીતે અહીંયા વસ્તુના ત્યાગ ને ગ્રહણમાં પણ એવું જ છે કે જયારે એ દાન આપે છે તો એ એમ માને છે કે મેં દાન આપ્યું, મેં 1,00,000 રૂપિયાનું દાન આપ્યું, પણ વસ્તુ એમ નથી ભાઈ, 1,00,000 રૂપિયાને તે ગ્રહણ કર્યા જ ન હતા, એટલે હવે એ 1,00,000 રૂપિયાને ગ્રહણ કર્યા એવી માન્યતા તારી જે છે એ પણ મિથ્યા છે। અને અત્યારે જયારે તું એ 1,00,000 રૂપિયાનું દાન આપે છે તો તું એ દાન આપે છે એ વાત પણ મિથ્યા છે, જે ગ્રહણ નથી કર્યું એનું દાન ક્યાંથી થાય, કેમ કે આત્મામાં તો ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની શક્તિ છે અને આ શક્તિના કારણે આત્માને પરના પર વસ્તુઓના ત્યાગ પણ નથી, પર વસ્તુઓનું ગ્રહણ પણ નથી, છતાં પણ પરનો ત્યાગ કરું અને એમ મને ધર્મ થાય એવી જો માન્યતા હોય તો એ માન્યતા તારી ખોટી છે, મિથ્યા છે, કેમ કે પરને ગ્રહવું છોડવું આત્મામાં છે જ નહીં। રાગને એક સમયની પર્યાયમાં અજ્ઞાનીઓએ પકડ્યો છે, રાગને શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય એને એક સમયની પર્યાયમાં અજ્ઞાનીઓએ પકડ્યો છે, તેથી રાગને છોડે છે એમ કહીએ, પણ એ પણ કથન માત્ર, એ પણ કથન માત્ર, રાગને ખરેખર છોડાતો નથી, એ એક સમયની પર્યાયમાં એને જે રાગ હતો એ પર્યાય તો ગઈ, એટલે પછી છોડવા પણ ક્યાં રહ્યું, ખરેખર તો એમ છે કે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્માને ગ્રહતા એટલે એવા ભગવાન આત્માનું લક્ષ થતા રાગ ઉત્પન્ન થતો નથી, છૂટી જાય છે એટલે એ પર્યાય ગઈ અને હવે રાગ ઉત્પન્ન થતો નથી। ગુરુદેવ સમજાવે છે, સરસ રીતે સમજાવે છે, અહીંયા કહે છે કે રાગને એક સમયની પર્યાયમાં અજ્ઞાનીએ પકડ્યો છે તેથી રાગને છોડે છે એમ આપણે કહીએ, પણ તે પણ કથન માત્ર છે, કેમ કે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્માને ગ્રહતા રાગ આદિ અશુદ્ધતા ઉત્પન્ન થતી નથી તો એણે રાગને છોડ્યો એમ કહીએ છીએ, ખરેખર તો વાસ્તવમાં એ રાગ ઉત્પન્ન થતો જ નથી, એટલે પછી એમ કહેવાય કે રાગને છોડ્યો। કોઈ એમ કે અમે ક્રોધને જીતી લીધો છે, ક્રોધને છોડ્યો છે, અથવા તો મોહ માયાને છોડ્યા છે, અથવા તો એને જીતી લીધા છે, તો એનો અર્થ એમ છે કે એની દ્રષ્ટિ ત્રિકાળી ધ્રુવ પર ગઈ છે, એને સમ્યક દર્શન થયું છે, પોતે પોતાને સિદ્ધ સમાન ભગવાન આત્મા તરીકે જ માને છે, એટલે ત્યાં દ્રષ્ટિ રહે છે, એટલે હવે એને ક્રોધ માન માયા લોભ ઉત્પન્ન થતા નથી એમ એ કષાયોને છોડે છે। કષાયો છૂટી ગયા, કષાયોનો નાશ થયો એમ આપણે બોલીએ છીએ, પણ કષાયોનો નાશ થાય કેવી રીતે, પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થાય છે ત્યારે કષાયોનો નાશ થાય છે, 12મા ગુણસ્થાને બધા કષાયોનો ક્ષય થયો આપણે એમ કહીએ છીએ, અને પછી 13મા ગુણસ્થાને પ્રભુ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને અરહંત થયા, તો કેવી રીતે થયા છે, પોતાના સ્વરૂપમાં રહ્યા છે એટલે હવે એવા સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે કે હવે બહાર આવતા જ નથી, એટલે કષાયો હવે ટળી ગયા છે। 7મા ગુણસ્થાનની દશા છે ત્યારે એ વખતે તો એ કષાય રહિત દશામાં છે, એમને રાગ દ્વેષના ભાવ એમ ઉત્પન્ન થતા નથી, પણ પાછા એ જયારે છઠ્ઠા ગુણસ્થાને આવે છે તો એમને શુભાશુભ ભાવ આવે છે, ખાસ કરીને શુભ ભાવ જ હોય છે, અશુભ તો જ્વલ્લે જ હોય, પણ એમને એવો શુભ ભાવ હોય છે. કેમ કે સ્થિરતા થઈ નથી ને, સાતમા ગુણસ્થાને જે સ્વરૂપને વિશે જે લીનતા હતી એ હજી સ્થિરતામાં ફેરવાઈ નથી. સ્થિરતા એટલે હવે પછી એમાંથી બહાર જ ના આવે, એ લીનતા કરે છે, ઘણો સમય સુધી સાતમે ગુણસ્થાને રહે છે, પણ જયારે સ્થિરતા કરે ત્યારે શ્રેણી ચડે છે. આ બધા શબ્દો આપણે બોલવા ખાતર બોલીએ છીએ, પણ એનો અર્થ સમજવાનો છે કે શ્રેણી ચડે એટલે શું કરે છે, કઈ પગથિયા ચડવાના છે એમ નથી. એની એકાગ્રતામાં એટલો બધો વધારો થઈ જાય છે અને પછી એમાંથી બહાર આવતા નથી, એવી સ્થિરતા થઈ જાય છે, એમ એ શ્રેણી ચડે છે. એટલે સ્થિરતા થાય તો પછી કષાયનો ક્ષય થઈ જ જાય. એટલે આત્મામાં લક્ષ રાખીએ તો પછી રાગ ઉત્પન્ન થાય નહીં, એમ અહીંયા ગુરુદેવે સમજાવ્યું છે. એટલે કહે છે કે ભાઈ રાગને છોડ્યો એ પણ કથન માત્ર છે, કેમ કે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્માને ગ્રહતા રાગાદી અશુદ્ધતા ઉત્પન્ન થતી નથી તો એણે રાગને છોડ્યો એમ કહીએ છીએ. વાસ્તવમાં તો એણે પોતાના ચૈતન્ય સ્વરૂપનું ગ્રહણ જ કર્યું છે. આ જ કરવાનું છે, આ જ ધર્મ છે અને આના દ્વારા જ બધું થાય છે. શું? વાસ્તવમાં તો એણે પોતાના ચૈતન્ય સ્વરૂપનું ગ્રહણ જ કર્યું છે. પહેલા રાગ હતો, પછી ચૈતન્યની દ્રષ્ટિ થતા રાગ ઉત્પન્ન થયો નહીં, એટલે આપણે એમ કહીએ કે એણે રાગને છોડી દીધો. બહુ સ્પષ્ટ વાત કરી દીધી ગુરુદેવે, બહુ સરસ રીતે સમજાવ્યું છે શું કરવાનું છે. એકમાત્ર પોતાના સ્વરૂપમાં જ રહેવાનું છે, પહેલા એનો અનુભવ કરવો, પછી એમાં લીનતા કરવી અને છેવટે એમાં સ્થિરતા કરવી. આખો પુરુષાર્થ આત્માને લક્ષે જ છે, બહારમાં ક્યાંય કોઈ રીતે પુરુષાર્થ છે જ નહીં. પર લક્ષે થતો પુરુષાર્થ જે છે એમાં શુભ ભાવ છે, એ બંધનું કારણ છે, પુણ્ય બંધનું કારણ છે. સ્વલક્ષે થતો પુરુષાર્થ છે તે સાચો પુરુષાર્થ છે, તે નિર્જરાનું કારણ છે અને એમ જ કસાય રહિત દશા પ્રાપ્ત થાય છે. આગળ અહીંયા 298માં પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે જૈન પરમેશ્વરે આવો નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રભુ આત્મા ગાયો છે કે જેના લક્ષે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે. એવા ભગવાન આત્માના લક્ષે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે. દ્રવ્ય તો શુદ્ધ છે, પણ એવા શુદ્ધ દ્રવ્યનું લક્ષ્ય કરતા જે પરિણામ થાય છે તે શુદ્ધ થાય છે. અજ્ઞાનીની ત્યાં નજર જતી નથી, કેમ કે એક સમયની પર્યાયમાં જ તેની નજર રમી રહી છે. એની દૃષ્ટિમાં તો એક સમયની પર્યાય જ છે, એ તો પર્યાયમાં જ રહ્યો છે. એટલે એવા ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માની એ દ્રષ્ટિ કરતો જ નથી, એક ક્ષણ માટે પણ સ્વરૂપનો વિચાર પણ જે કરતો નથી, સ્વરૂપની દ્રઢતા કરતો નથી, સ્વરૂપનું મહાત્મ્ય લાવતો નથી, પોતે કોણ છે એનો વિચાર સરખોય કરતો નથી, એ પર્યાયમાં ને પર્યાયમાં રમી રહ્યો છે. એ પર્યાયને જ ધર્મ માને છે, એક સમયની પર્યાય જેટલો જ પોતાને માને છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. પરંતુ ધર્મી સમ્યક દ્રષ્ટિ પુરુષ છે, તેને પર્યાય બુદ્ધિ હોતી નથી. એને દ્રવ્યની દ્રષ્ટિ થઈ છે, પોતાના સ્વરૂપને એને અનુભવ સહિત જાણ્યું છે, અતિન્દ્રિય આનંદનો એને અનુભવ થયો છે, એને પર્યાય બુદ્ધિ હોતી નથી. એને પણ શુભાશુભ ભાવ થાય, પણ એવા શુભાશુભ ભાવને એ પોતે જાણે છે, પણ એના મય થતો નથી, શુભાશુભ ભાવ સાથે જોડાતો નથી, શુભાશુભ ભાવમાં એકતા કરતો નથી, એને પોતાથી જુદા એ જાણે છે. સમયસાર નાટકમાં આવે છે ને કે કાહુ કે વિરુદ્ધિ નાહી પર જાય બુદ્ધિ નાહી, એ આખો છંદ છે અને અહીંયા આખો છંદ એ આપ્યો છે. આપણે અહીંયા વાત લઈએ, એમાં એક લીટી મહત્વની આપી છે કે અંતર કી લચ્છી સો અજાચી લચપતિ હૈ, એ વાતને આપણે સહેજ લઈશું, એનો વિસ્તાર કરીશું. આખો છંદ આ પ્રમાણે છે. સ્વારથ કે સાચે પરમારથ કે સાચે ચિત્ત, સાચે સાચે બૈન કહી સાચે જૈન મતિ હૈ, કાહુ કે વિરુદ્ધિ નાહી પર જાય બુદ્ધિ નાહી, આત્મગ વેશી ન ગૃહસ્થ થયે ન જતી હૈ, સિદ્ધિ રિદ્ધિ વૃદ્ધિ દિશે ઘટમે પ્રગટ સદા. અંતર કી લચ્છી સૌ अजा चीज लचपति है। दास भगवंत के उदास रहे जगत सो, सुखिया सदैव ऐसे जीव संकीति है। गुरुदेव कहते कि सम्यक दृष्टि जीव ने पर्याय रूप अंशनी रुचि नथी। सम्यक दृष्टि जीव ने पर्याय रूप अंशनी रुचि नथी, एने पर्याय में रुचि नथी, एने पर्याय नी बुद्धि नथी, केम के एने पर्याय में रुचि नथी। जे पण पर्याय थाय छे ते थाय छे, अमारे शू छे, अमे तो त्रिकाला शुद्ध द्रव्य छीए। सुगानी जी ना पत्र माथी आ वात तमे वाँचो तो तमने ख्याल आवे। कहसे कि हमको क्या है, हमें क्या है, जो पर्याय को होना है हो। हवे एम पण नथी कि केवल ज्ञाननी पर्याय थाय, एम पण नथी, अमे तो द्रव्य छीए, बस आखी वस्तु बदलाई जाय छे। सम्यक दर्शन थया पछी थी आखी वात बदलाई जाय छे। एमां कई कपड़ा बदलवानी जरूर पड़ती नथी, दृष्टि बदलाई जाए छे, आपो आप बदलाई जाए छे। सम्यक दृष्टि जीव ने पर्याय रूप अंशनी रुचि नथी। द्रव्य रूप अंश अने पर्याय रूप अंश पोते द्रव्य छे, त्रिकाल शुद्ध द्रव्य छे, अने जे पर्याय थवानी छे ते थाय छे, क्रमबद्ध ए पर्याय थई रही छे, जेमां ए फेरफार करी शकतो नथी। ए पर्याय नी रुचि एने क्यांथी थाय? ए पर्याय नी रुचि न ज थाय, એટલે સમ્યક દ્રષ્ટિને પર્યાયની રૂચિ નથી થતી, એટલે એ પર્યાય દ્રષ્ટિ નથી। અંદર આનંદનો નાથ, ચૈત્યને લક્ષ્મીનો ભંડાર જોયો છે, બાળ્યો છે, અનુભવ્યો છે, એને પછી બીજી કોઈ વસ્તુની જરૂર રહેતી નથી, બીજી કોઈ વસ્તુ માટે એ યાતના કરતો નથી, એ માગતો પણ નથી। એ શું યાચે અને શું પછી માગવાનું રહ્યું છે? એ કાંઈ યાચતો નથી, ક્યાં યાચે છે? એને અંદરમાં ચૈતન્ય લક્ષ્મીનો ભંડાર પ્રાપ્ત થયો, હવે એ શું યાચે, એ શું માગે, કાંઈ માગતો નથી। અંતરથી લચ્છી સો અજાતી લક્ષપતિ હૈ, સ્વ સ્વરૂપનું સ્વરૂપ લક્ષ્મીનું અંતરમાં લક્ષ થયું, તે હવે અજાતી લક્ષપતિ છે। તે ક્યાં યાચે? તે તો જગતથી ઉદાસીન થયેલો અંતરમાં આનંદના અમૃતને પીએ છે। અજાતી લક્ષપતિ, અજાતિ એટલે જાચતો નથી તે, એટલે યાચના કરતો નથી એવો લખપતિ છે, જેને અંતરની લક્ષ્મી પ્રાપ્ત થઈ, એ એવો લખપતિ છે કે જે યાચતો નથી। આ બહારના લખપતિની ને કરોડપતિની વાત નથી, એ તો હજી યાચે છે, એને તો ગુરુદેવ ભિખારા કહે છે। ભાવનગર નરેશ પ્રવચનમાં આવ્યા, ગુરુદેવના વ્યાખ્યાનમાં આવ્યા, તો ગુરુદેવે વાતમાં કહ્યું કે જે થોડું માગે એ નાનો ભિખારી, અને વધારે માગે એ મોટો ભિખારી। આ કરોડપતિઓ જે છે અત્યારના, કે અબજોપતિઓ જે છે, મિલિયનર્સ છે, એ બધાને શું છે, એમને તો હજી વધારે જોઈએ છે, અને જે છે એ પોતાનું છે, અને એમાંથી કાંઈ ચાલ્યું ન જાય એવો ભાવ પડ્યો છે, એ તો ભિખારી છે। પણ જેને અંતરની લક્ષ્મી, સ્વસ્વરૂપની લક્ષ્મી પ્રાપ્ત થઈ છે, એ યાચતા નથી, યાચના કરતા નથી, માંગતા નથી, એટલે અજાચી લક્ષપતિ છે। આવી વાત, નિશ્ચયની વાતને સમજે નહીં, અને પછી પર્યાયનું લક્ષ્ય કરી અને બારમાં ને બારમાં રહે, એને ધર્મ ક્યાંથી પ્રાપ્ત થાય? આગળ કહે છે કે વ્યવહારની પર્યાયની રૂચિમાં અજ્ઞાનીઓ લૂંટાઈ રહ્યા છે, અને વળી ત્યાં જ ખુશી થાય છે, ત્યાં પર્યાયમાં, બારમાં, વ્યવહારની પર્યાયની રૂચિમાં ત્યાં જ ખુશી થાય છે। પણ ભાઈ, ભગવાનનો માર્ગ તો નિવૃત્તિ સ્વરૂપ છે, પરથી તો ભગવાન આત્મા નિવૃત્ત જ છે। જો નિવૃત્તિની વ્યાખ્યા કરી છે, આ પર પદાર્થો જે છે, ઘર, કુટુંબ, કપડાં, કોમ્પ્યુટર, કાર, આ બધું જે છે, એનાથી તો ભગવાન આત્મા નિવૃત્ત જ છે, એનાથી કાંઈ નિવૃત્તિ લેવાની જરૂર નથી। માત્ર એના તરફનું લક્ષ્ય છે એને છોડવાનું છે, એટલે પર વસ્તુ જે છે એ કાંઈ એનામાં આવી નથી। ગુરુદેવ કહે છે કે પર વસ્તુ ક્યાં એમાં ગરી ગઈ છે? આત્મામાં પર વસ્તુ તો આવી જ નથી। પણ પુણ્ય પાપના ભાવથી રહિત થવું એનું નામ નિવૃત્તિ છે। પુણ્ય પાપના ભાવ, શુભાશુભ ભાવ, કે જે વિભાવ ભાવ છે, જે વિકારી ભાવ છે, જે બંધનું કારણ છે, એનાથી નિવૃત્ત થવું, એટલે પોતાના શુદ્ધ સ્વભાવ ભાવે થવું, એ સાચી નિવૃત્તિ છે। ભવ સિંધુ તરવાનો આ એક જ ઉપાય છે। નિત્ય આનંદ ચિદાનંદ પ્રભુ આત્માનો આશ્રય કરીને પુણ્ય પાપથી નિવૃત્ત થવું એ એક જ સંસાર પાર થવાનો ઉપાય છે. એક જ માર્ગ હોય, મુક્તિનો માર્ગ એક જ હોય. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. કૃપાળુદેવે પણ એમ કહ્યું છે, પણ આ વાતને કોઈ લેતું નથી ને. પાછા એમ કહે છે કે કૃપાળુદેવે તો ભક્તિનો માર્ગ પણ કહ્યો છે. તો અહીંયા ચોખ્ખું કૃપાળુદેવે કહ્યું છે કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. ક્યાં કહ્યું? બે માર્ગ કયા જ નથી કૃપાળુદેવે. અહીં કહે છે, એક સમયની પર્યાય જેટલો જ આત્મા માનીને અજ્ઞાનીએ ત્રિકાળી નિત્ય આનંદ પ્રભુ ધ્રુવને છોડી દીધો છે. છોડવાની તો પર્યાય બુદ્ધિ હતી, પણ એણે તો ભગવાન આત્માને છોડી દીધો. છોડવાની હતી પર્યાય બુદ્ધિ, પણ તેને બદલે એણે વર્તમાન પર્યાયની રૂચિમાં ત્રિકાળી ભગવાનને, નિજ પરમાત્માને છોડી દીધો. આગળ 299 પાના ઉપર કહે છે કે પર વસ્તુ તો આત્માથી ભિન્ન છે, તેમાં આત્મા રમી શકતો નથી. પર વસ્તુમાં આત્મા રમી શકતો નથી, પરંતુ પરનું લક્ષ કરીને તે વર્તમાન પર્યાયમાં જે રાગ દ્વેષ મોહ ઉપજે છે તેમાં અજ્ઞાની રમે છે. પર વસ્તુમાં રમતો નથી, પણ પર વસ્તુનું લક્ષ કરતા એને જે રાગ દ્વેષ મોહ ક્રોધ જે કંઈ થાય છે, માયા થાય છે, જે થાય છે તે ભાવ છે, એ ભાવમાં એ રમે છે. કોણ? અજ્ઞાની. ત્યાં એક સમયની પર્યાય સાથે એકત્વ કરીને કે એ જ હું છું, તેમાં કર્તા ભાવ કરીને, એમાં મમત્વ કરીને એ અજ્ઞાની એમાં રમે છે, અને રમે છે અને ત્યાં જ રહી જાય છે. એટલે એને આત્માનું લક્ષ થતું જ નથી. અને ધર્મના નામે જ્યારે એ એક સમયની પર્યાય છે એને જ આત્મા માને છે, એની સાથે એકત્વ કરીને તેને જ આખો આત્મા કલ્પી લે છે, તો એ અજ્ઞાનીઓ અંદર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા જે નિત્ય બિરાજી રહ્યો છે એને ગ્રહતા નથી. એને તો એને છોડી દીધો છે, એનો એ અનાદર કરે છે, તિરસ્કાર કરે છે. અને એમાં ઉદાહરણથી સમજાયું કેવની જેમ, તો કહે છે કે જેમ હારમાંનો દોરો નહીં જોતા કેવળ મોતીને જે જુએ છે તે, એટલે જેમ હારનો દોરો નહીં જોતા કેવળ મોતીને જોનારાઓ હારને છોડી દે છે તેમ. તો આ ઉદાહરણ આપ્યું છે કે માત્ર મોતીને જુએ છે, દોરો નથી જોતા, એટલે હારનો ખ્યાલ આવતો નથી કે આખો હાર છે એ તો મોતી અને દોરા રૂપે છે. જેમ આત્મા છે આખો એ તો દ્રવ્ય અને પર્યાય રૂપ છે, પણ માત્ર પર્યાયને જ જુએ છે તો આખો આત્માને એ જોતા નથી. જેવી રીતે માત્ર મોતીને જુએ તો એને હાર નથી દેખાતો, મોતી જ દેખાય છે, પણ જે દોરાને પણ જુએ છે એ હારને જુએ છે. હારમાં દરેક મોતીમાં સળંગ રહેનારો દોરો તો કાયમ છે, પણ દોરો નહીં જોનારા અને કેવળ મોતીને જ જોનારા આખા હારને છોડી દે છે, અર્થાત તેમને હારની ઉપલબ્ધિ થતી નથી. તેમ એક ક્ષણની પર્યાયને જ આત્મા જોનારા અને સળંગ દોરા સમાન નિત્ય ધ્રુવ ચૈતન્ય પ્રભુ બિરાજે છે તેને નહીં જોનારા આખા આત્માને છોડી દે છે, અર્થાત તેમને આત્માની ઉપલબ્ધિ થતી નથી, તેઓ મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. આત્મા પર ચીજને તો અડતો નથી, કેમ કે આત્માને અને પર ચીજને પરસ્પર અત્યંત અભાવ છે. એ ચીજ જ જુદી છે, એટલે પર ચીજને તો એ અડતોય નથી, સ્પર્શતોય નથી. પોતાની એક સમયની અવસ્થા એટલે પર્યાય એને આત્મા ચૂંબે છે, પોતાના પરિણામને આત્મા ચૂંબે છે, પોતાની એક સમયની અવસ્થાને આત્મા ચૂંબે છે. તથાપિ એક સમયની પર્યાયને જ આખો આત્મા માને છે તેણે આનંદકંદ નિત્ય ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્માને દ્રષ્ટિમાંથી છોડી દીધો છે. પોતાની એક સમયની અવસ્થાને પર્યાયને આત્મા ચૂંબે છે, છતાં પણ એક સમયની પર્યાય જેટલો જ આત્મા માને, પર્યાય જેવડો જ આત્મા માને, એ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માને છોડી રહ્યા છે. પર્યાયને જ જોનારો તેના જ લક્ષમાં રહીને, એટલે પર્યાયના જ લક્ષમાં રહીને તેમાં જ રત રહ્યા થકો પોતાના ધ્રુવ નિત્ય ચિદાનંદ ભગવાન આત્માને છોડી દે છે. એ જીવ મૂંડ મિથ્યાદ્રષ્ટિ છે, તેને આત્મ ઉપલબ્ધિ થતી નથી. તો આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી અંશો લઈશું. હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચરી